તારીખ 17/12/1996 પૂજ્યબેન શ્રી ચંપાબેન દ્વારા મુમુક્ષુ દશામાં લખાયેલા પત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સરંગ પ્રવચન નંબર 3.
આ લોક તથા પરલોકમાં પરમ આત્મિક સુખને પામો એવી મારી સુવાસીસ. ભાવના વ્યક્ત કરી છે શુભેચ્છા. પણ આત્મિક સુખને પામવાને મારા ભાઈના બંને પત્રો મળ્યા, વાંચી ઘણો જ આનંદ થયો. પરંતુ હાલમાં તમારો પત્ર નથી, તેથી આજે પત્ર લખવા બેઠું છું. તમને પત્ર લખવાની નિવૃત્તિ નહીં મળતી હોય, કાં તો આળસ થતી હશે, પરંતુ કોઈ વાત નિવૃત્તિ લઈને પત્ર લખતા રહો તો સારું.
હાજી,
તમે અહીં હતા ત્યારે તો કહેતા હતા કે હું જરૂર પત્ર લખીશ, પરંતુ ક્યાંક ગયા પછી પત્ર કેમ ન લખ્યો તે જણાવશો. આ ભાભી કર્મની વિચિત્રતા તો જુઓ, ક્યાં તમે ક્યાં હું, ક્યાં મોટા ભાભી ક્યાં મોટા બેન, સર્વ જુદે જુદે સ્થળે થઈ ગયા પ્રારબ્ધને કારણે. કર્મની વિચિત્રતા એટલે શું? એક કુટુંબ હોય, એક કુટુંબ હોવા છતાં દરેકનું પ્રારબ્ધ જુદું છે. તમે ક્યાં રહ્યો છો, અમે ક્યાં રહીએ છીએ, શું છે કે મોટા ભાઈ વાંકાંડે રહેતા હતા, ત્યાં નોકરી હતી. હિંમતભાઈને સુરતમાં નોકરી હતી, વઢવાણ રહેતા હતા. મોટા બેન કરાંચી રહેતા હતા. બધા જુદા જુદા મીઠાઈનું કુટુંબ હતું. મારા ભાઈને સુરત જવું નહોતું, છતાં કર્મ ધકેલીને લઈ ગયા. આખું જગત કર્મનું નચાયું નાચી રહ્યું છે. બધા પ્રારબ્ધાધીન પીડ્યા છે. બધા તિરંજ હોય કે મનુષ્ય હોય, દેવ હોય કે નારકી હોય, ચારે કે તમે સકળ જગત છે કર્માધીના, કર્મને આધીન. નોકરી ધંધો વ્યવસાય કુટુંબ પરિવાર સંયોગ વિયોગ બધા કર્મને આધીન છે. ભાભી શું લખવું અને શું ન લખવું એની કઈ સમજણ પડતી નથી, કેમ કે એક સામટા ઘણા વિચારો સ્ફુરી આવે છે, તેમાં શું લખવું અને શું ન લખવું. હા ભાભી, આપણે થોડા દિવસ તો ખૂબ મજા કરી, આપણે સામસામા પ્રશ્નો પૂછતા, બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરતા, એવો આનંદનો દિવસ પાછો ક્યારે આવે છે? ખાતા પીતા નથી લીધું, ફરવા ફરવા જતા ખાતા પીતા એ નથી લીધું, સત્સંગ સાથે કરતા હતા એ યાદ કર્યું છે. ઓ પ્રભુ, એવો આનંદનો દિવસ જલ્દી આપ. હવે બપોરે સામાયિક કરતા હશો, આત્મસિદ્ધિ શાસ્ત્ર શીખતા હશો, આત્મસિદ્ધિ શાસ્ત્ર મળી છે, 15 દ્રવ ચાલુ હશે. 15 દ્રવ એટલે શું? 15 વાના જ ખાવા, સોળમી ચીજ ન ખાવી એમ. પછી એમાં મીઠો મરચું તેલ ઘી ગોળ ચોખા બાંધા એમ કરીને કુલ 15 ચીજ દ્રવ, એટલે ચીજ અહીંયા 15 દ્રવ ચાલુ હશે. એટલે એ નિયમ લીધો છે કે વધારે ચીજ ન ખાવી. દ્રવ મને વસ્તુ, 15 ચીજ ખાના, 16મી નહીં ખાના છે. જેમ કે શાક છે તેમાં લિમિટ કરી નાખવી પડે કે આ બે ત્રણ શાક જ ખાવા, નહીં તો પાછું ઓલું બધું તો હોય જ ને, એમ કે રોટલી આવે તો એની અંદર રોટલી અંદર મોણ આવી જાય. શાક ભલે ગમે હોય પણ મીઠું મરચું તેલ ઘીમ તેલ નહીં તો બધું પછી હવે તો આવી જાય એટલે પાછા તો નહીંમાં આવી જાય. બાકીની શાકને તો મર્યાદિત કરી નાખવું પડે. આત્મકલ્યાણ થી મુખ્યતા હે તો સબ ઠીક હૈ. સત્સંગ ની શોધ માં આશો, સુરત માં સત્સંગ ક્યાંથી મળે? શોધ કરતા હશો સત્સંગ મળે તો સારું. નિમિત્તાધીન વૃત્તિને થોડો થોડો પુરુષાર્થ કરી નિમિત્તમાં ભળવા ન દેશો. નિમિત્તાધીન વૃત્તિનું જે જોર છે એમાં તણાતા નહીં. એકાકાર થઈ જવું, નિમિત્તમાં એકાકાર થઈ જવું. થોડો પણ પ્રશ્ન ઉભો થાય અને મેં એકાકાર નિમિત્ત ઉભું થયું ને એમાં પછી ઘૂસી ગયો તો એને ભળી ગયો કહે છે. હું એમાં પુરુષાર્થ કરો થોડો થોડો એમ કહે છે. આપણે આપણી ભાષામાં એમ કહીએ છીએ રસ ઓછો ગયો. જે ગમે તે આવે પ્રસંગની અંદર કોઈ પણ પ્રસંગમાં અલ્પરસથી પ્રવેશ કરવો કરવો. એકાકાર મને તલ્લીન હો જાના, કોન્સન્ટ્રેટ હો જાના. કોન્સન્ટ્રેટ મત
સમજના,
બહુ ધ્યાન દેના, એસા નહીં કરના. હિન્દી મેં ઉસકો બોલતા હૈ લીન હોના. ક્યા એકાકાર મને લીન હોના, એકાગ્ર હોના, તલ્લીન હોના. હું તમને થોડા પ્રશ્નો પૂછું છું તેનો જવાબ લખશો. આ પત્ર વ્યવહાર ચાલુ રાખવા માટે પત્ર દ્વારા સત્સંગ ચાલુ રહીએ થોડાક પ્રશ્નો પણ એમણે ઉઠાવ્યા. તે પ્રશ્નનો ખુલાસો ઘણી વાર થઈ ગયો છે પણ તે તમને યાદ છે કે કેમ તે જાણવા માટે પૂછું છું. તીર્થંકર અને કેવળીમાં ફેર શો? પર્યંત અને સિદ્ધમાં ફેર શો? ચાલો પ્રશ્ન છે એ વખતના તાત્વિક નથી. તીર્થંકર અને અરિયંતમાં ફેર શો? તીર્થંકર છે પણ પ્રકૃતિ છે, કેવળી નારાયણ બે એક જ વાત છે. પ્રશ્ન ફેર કેમ પૂછે છે?
કેવા પ્રશ્નો પૂછતા હતા, ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા જોવાની વાત થઈ છે.
ચર્ચાઓ તો આવી સ્થૂળ ચાલતી હતી,
એમાંથી આ ગોતી ગયેલું આખું,
એમાંથી ઠેર સુધી પહોંચી ગયા,
ઠેર સુધી પહોંચ્યા.
પરમેષ્ઠીમાંથી જન્મ મરણ કેટલા કરે ને કેટલા ન કરે, અર્યન સિદ્ધ ને તો જન્મ મરણનો સવાલ નથી. બાકી આટલા પ્રશ્નોનો નિવૃત્તિ જવાબ લખશો. તમારો અથાગ પ્રેમ વિસરાતો નથી, ધર્મ ધ્યાનમાં વૃદ્ધિ કરશો. મારા ભાઈ ને તમે સારી હશે એવી રીતે કે આપ કયો પ્રકાર ચાલતો હતો સત્સંગનો એ થોડી વાત ચાલી છે. કુટુંબના પત્રોમાં પણ ધાર્મિક પ્રશ્નો અને ધાર્મિક વાતને ચાલશે. પરમ પૂજ્ય વડીલ બંધુ, તમારો પત્ર મળ્યો, વાંચી હકીકત જાણી, તમે અમારા કાગળોની રાહ જોતા હશો, પરંતુ અમને તો કાગળ લખવાનો ગાંધો અવકાશ મળતો નથી. સુંદરવાળાના ઉપાશ્રય પૂજ્ય કાનજી મહારાજે અમરેલી વાંચેલું જે વ્યાખ્યાન તે વંચાય છે, અંદર સુંદર ન્યાય નીકળે છે. પરસોત્તમ દાસ ઘણા સુંદર ન્યાયો કાઢે છે. દાસભાઈ સાહેબ કોકે લખી લીધું હશે, અમરેલીમાં જે ગુરુદેવ નું વ્યાખ્યાન થયું હશે, પછી એના ઉપર ચર્ચા બધું ચાલતું હશે. અપાશે રહીને ભેગા થવાનું કોઈ સ્થળ તો જોઈએ. સુંદર વરા એટલે વરા અટક છે. સુંદર દાસને ટૂંકામાં સુંદર કે, એટલે એવી પદ્ધતિ હતી ટૂંકા નામથી બોલાવવાની. મોટા માણસ હોય ને પણ એને એને જીભે ચડે એટલે ટૂંકા નામે બોલે, એવી પદ્ધતિ હતી પેલા બોલવાની પદ્ધતિ એવી હતી.
નામ મોટા હોય બોલવામાં,
નામ બોલ મોટામાં ટૂંકો હોય આમ જરાક તોછડું લાગે, પણ એ એવી પદ્ધતિ હતી બોલવાની. ગુરુદેવના પિતાશ્રી નું નામ શું હતું? મોતીચંદભાઈ. મોતીચંદભાઈ ના પિતાશ્રી નું નામ હતું, એમાં એવું ટૂંકું બોલાતું હતું. ગઢડાના હતા ને, ગઢડાના એના ઘર આવા ફલાણા ફલાણા ના ઘરે એમ કહેવાતા હતા, એ ટૂંકા નામે બોલાવતા હતા. હા, ગીગા કુરા લ્યો, મોતીચંદ ગીગાભાઈ, ગીગાભાઈ કુરાભાઈ, તો ગીગા કુરા બોલાય. કાકાનું કોનું ઘર છે? ગીગા કુરાનું. હા, ગીગાભાઈ ને કુરાભાઈ ને એવું લાંબુ લાંબુ ન બોલે, એવી એક પદ્ધતિ હતી બોલે. મોતીચંદ એમ ન બોલે, મોતી બોલે. હા, તો થોડું લાગે પણ એવી પદ્ધતિ હતી. સુંદરદાસ ભાઈ નો અપાશ્રય એમનો કહેશું, સુંદરદાસભાઈ વરાનો અપાશ્રય, સુંદર વરાનો અપાશ્રય. મૂળજી જેઠા માર્કેટ, જેઠા લાલ નો બોલે, મૂળજી જેઠા માર્કેટ, મૂળજી ભાઈ ને જેઠા ભાઈ નો. એ તો પૈસાવાળા, પૈસાવાળા નું માન પણ હોય, પણ બોલવાનું પદ્ધતિ એવી હોય. મુંબઈમાં છે ને મૂળજી જેઠા માર્કેટ, વર્ષો પહેલા એક ગુજરાતી ગુજરાતમાં એ પદ્ધતિ હતી. અપાશ્રય ઘણા રસ તથા આનંદ આવે છે, પણ તે રસ તથા આનંદ ક્ષણિક છે. અંદરથી કાંઈક વર્તનમાં મુકાય તો સારું. સિમ્પટમ છે
વર્તનમાં મુકાય તો
અમલીકરણ નું સિમ્પટમ છે. ચર્ચા અને પાંચક ઠીક ચાલે છે, પણ એ ક્ષણિક લાગે છે, એની કિંમત ન આવી. સારું ચાલે છે તો પણ એની કિંમત નથી આવી. આનંદ આવે છે, સારું ચાલે છે, અમલીકરણ ઉપર વજન છે, ઓલા ઉપર વજન નથી. અનાદિથી અજ્ઞાનપણે રખડ્યા, દેહ બુદ્ધિ ઘટી નહીં. અનાદિથી અજ્ઞાનપણે રખડ્યા, દેહ બુદ્ધિ ઘટી નહીં. જો દેહ બુદ્ધિ ઘટે તો કઈ કામ આવે એવું છે, નહીતર દેહાત્મ બુદ્ધિથી પરિણામ ચાલે આખો દિવસ.
ऐसी ध्यान वृत्तियां फल वहां देखना चाहिए, ध्यान वृत्तियां फल वहां देखना चाहिए, ये परमा का कारण है ऐसा फल।
हाँ
तब तो वो छूटा, नहीं तो नहीं छूटने वाले।
हाँ
नुकसान लेकर तो छूटे
सबसे पहले परिभ्रमण देखना। देह माने शरीर, जैसे ये तुम्हारा शरीर है छोटा सा, तो तुमको ऐसा फील होता है कि मैं छोटी हूँ, आत्मा छोटा होता है क्या? तो जैसा शरीर वैसा मैं, ऐसी बुद्धि माने अभिप्राय, उसको कहते हैं कि देहात्म बुद्धि। बॉडी को ही अपना स्वरूप मान ले, मैं जीव हूँ ऐसा नहीं रहा। बॉडी किसका है? जड़ का, जड़ का है। बॉडी किससे बना हुआ है? जड़ परमाणु से बना है ना। और मैं तो चैतन्य जीव हूँ, मैंने कैसे मान लिया कि मैं ऐसा शरीर वाला हूँ, मैं शरीर रूप हूँ, ऐसा कैसे माना?
वो
ये गलत अभिप्राय क्या है? गलत अभिप्राय है, झूठा अभिप्राय।
सबसे मोटा अड़चन का कारण, सबसे मोटा अड़चन का कारण
है। हाँ
कैसे जाए
दृष्टि, पूरा संसार ही इसके पर चलता है। देहात्म बुद्धि पर सारा जगत चलता है, संसार सारा इस पर ही चलता है, और क्या है?
अगर ये शरीर को अपना नहीं माना
होता
तो ये
परिभ्रमण
नहीं होता।
ठीक है ना, जे शब्द न हम जाए पूछी लिए से। जो देहात्म बुद्धि घटे तो कई काम आवे एवं छे, तो मुख सुतामा काम आगळ વધે એમ કે છે। देहात्म बुद्धि ढीली पड़े तो मुख सुतामा विकास थाय। देहनी अंदर जे अरूपी ज्ञान शक्ति रहेली छे तेज आत्मा छे, पहले थी पकड़ानो छे, शुरुआती आ बराबर यथार्थ पकड़ानो छे कि देहनी अंदर जे अरूपी ज्ञान शक्ति रहेली छे तेज आत्मा छे, ते देह थी जुदी वस्तु छे, शरीर थी तदन जुदी वस्तु छे, शरीर ना परमाणु काई जानता नथी, जाननार शक्ति जुदी छे। संसार थी पेले पार आत्मानु स्वरूप रहेलू छे, पेले पार एटले साव जुदु छे, संसार आखो जुदो ने पोतानु आत्म स्वरूप जुदु। पहले पार मैंने बहु डिस्टन्स, बे किनारा वच्चे एटलू डिस्टन्स छे कि बे किनारे क्या भेगा थाय क्या नहीं, एम आ जगत ने અને આત્માને એક મળતી પાન આવે એવું નથી। પાન એટલે સમજાય છે?
ના,
પેલા હિસાબ આણ પાણમાં થતો હતો, આણ એટલે આડી લીટી ને પાન એટલે ઊંધી લીટી, પેલા રૂપિયાના પાય હતા ને, આના અને પૈસા અને પાવલા, પાવલા એટલે ચાર હાથ,
ચાર હાથ
ચાર હાથ, ચાર હાથ અને પાવલી કહેતા હતા, એ પાવલાની ઊભી પાણ, આનાની આડી પાણ અને પૈસાની ઊભી પાણ। જેમ કે ત્રણ રૂપિયાને સવા અગિયાર આના લખવા હોય, કેટલા?
11.5
ના 3 રૂપિયાના 11.5 ના લખવા હોય તો તગડો, પછી 2 ઉભી પાણ એટલે 3.5 થયા. 2 ઉભી પાણ એટલે 2 પાવલી થઈ ગઈ ને, એટલે 1.5 રૂપિયો થયો, એટલે 3.5 રૂપિયા. પછી 3 આડી પાણ હોય એટલે 3 આના થયા. 3 ને 11 ના થયા. પછી 11.5 માં 1 પૈસો આવે, 1 આના 4 પૈસા, 1 ઉભી પાણ. 3 ને 11 ના લખવા હોય તો તગડો, 2 ઉભી પાણ, 3 આડી પાણ ને પછી પછી 1 ઉભી પાણ. કેવી રીતે લખાતું હિસાબ પિતામાં ચોપડામાં? હમણાં સુધી હતું, તમારા લોકો ને જમાનો નથી મગા. અમે તો હમણાં સુધી ચોપડા માનપણ માં લખ્યા છે.
૨૫ વર્ષ
પેલા યાનપણ માં પૈસા બચાવતા હતા. આજે સાંસ પદ્ધતિ નતી, આના ને પૈસા ને પાયો ને એવું બધું. ભાડાગાડી વાળો 4 આના વધારે માગે તો એને ઝઘડો થાય, બીજું કઈ ન થાય. તું પૈસા વધારે એનો માગે છે, અમે રોજ આવી છે આટલા પૈસા દઈ છે. એ જમાના નું ૩ પૈસા થાય ને 1/2 પૈસા નો સિક્કો ચાલતો, એટલે 1.5 પૈસા નો સિક્કો આવતો. અંગ્રેજો ચલાવતા 1.5 પૈસે અંગ્રેજોના જમાનામાં, બ્રિટિશ એમ્પાયરમાં. 1/2 પૈસાનો 2 ભાગ લઈ આવતા. 1 પૈસા લાડી આપો ને 1/2 પૈસા આંબલી આપો. પેલા આંબલી આપે એટલે ઉપવાસની જગ્યાએ ખાવાના.
તમારા
સિક્કા સંસાર ને આત્મા ની વચ્ચે અંતર ઘણું છે એમ કે છે. તે પામવા માટેનો રસ્તો કઈક જુદો હોવો જોઈએ. પહેલેથી જ ખ્યાલ આવે આ રસ્તો કઈક જુદો જ હોવો જોઈએ, આ રસ્તો કઈક જુદો જ હોવો જોઈએ. આ ધર્મ આમ કેમ કહે છે અને આ ધર્મ આમ કેમ કહે છે તેની સમજણ શુદ્ધ બુદ્ધિ વિના પડે એમ નથી. હવે એમના ભાઈને શું કરવા આમ લખે છે કે પહેલેથી એમના ભાઈ બુદ્ધિવાળા હતા અને બીજા બીજા ધર્મો શું કહે છે એના તર્ક વિતર્કમાં એ બહુ જાતા હતા. વેદાંત આમ કેમ કે છે અને જૈન આત્માને આમ કેમ કે છે, એ એક આત્મા કે છે, આ ઘણા આત્મા કે છે, એમ કેમ, સાચું શું બેમાં, એમને નિષેધ આવતો હતો કે આવી માથાફોડમાં તમે શું કરવા પડો છો. જુદા જુદા ધર્મ જુદી જુદી વાત કરે છે એની માથાફોડમાં તમે શું કરવા જાઓ છો. આપણા તીર્થંકર દેવ શું કહે છે ને આપણા ગુરુ શું કહે છે એ હું એ લ્યો ને એમ એમનો પહેલેથી એટીટ્યુડ એવો હતો, એટલે એ બે વચ્ચે વિચાર ભેદ હતો એટલે આમ લખે છે કે આ ધર્મ આમ કહે છે, ફલાણો ધર્મ આમ કહે છે, ફલાણો ધર્મ આમ કહે છે તેની સમજણ શુદ્ધ બુદ્ધિ વિના પડે એમ નથી. અત્યારની બુદ્ધિ તમારે નહીં એમ હાલે એમ કહે છે, એમ ચોખ્ખું નથી કહેતા કે અત્યારે એ વિચારવા માટે તમારી બુદ્ધિ બરાબર નથી,
બુદ્ધિ શુદ્ધ કરવાની.
એના બદલે શુદ્ધ બુદ્ધિ વગેરે એનો સમજાય એમ. એટલે આપણે પણ પહેલાં બુદ્ધિ શુદ્ધ કરવી જોઈએ, પછી આમાં ઠાકોરમાં ઉતરવું જોઈએ એમ કહે છે. અંદરમાં ઉતરીને બુદ્ધિને શુદ્ધ કરવી જોઈએ. પ્રતિપક્ષ રહેલી વસ્તુ આ જળ છે ને આ ચૈતન્ય છે એમ ફટ દઈને કાંઈક વહેંચણી કર્યા પછી બીજા ધર્મો શું કહેવા માંગે છે તેની સમજણ પડે છે. શું એમણે લાઈન પકડી? ચૈતન્ય મેં જ્ઞાન દર્શન જિસમે ચેતના હૈ જીવન હૈ ઉસકો કહેતે હૈ ચૈતન્ય. પ્રતિપક્ષ રહેલી વસ્તુ એટલે આ જળ અને આ ચૈતન્ય, આ જીવ અને આ જળ, ચૈતન્ય અને જીવ એમ ફટ દઈને કઈક વહેંચણી કર્યા પછી બીજા ધર્મમાં ભેદજ્ઞાન નથી. જળ ચૈતન્ય જૈન દર્શન સિવાય અન્ય દર્શનોમાં જળ ચૈતન્યનું ભેદજ્ઞાન નથી, વહેંચણી નથી. હજુ સમ્યક દશાએ ન પહોંચ્યો હોય છતાં કરી શકે છે વિજ્ઞાન, કરી શકે છે ને એ કરતા સમ્યક દશાએ પહોંચશે. સમ્યક દશાએ પહોંચીને વિજ્ઞાન કરે એમ નહીં, પેલા વિજ્ઞાન કરે તો સમ્યક દશાએ પહોંચી શકે છે. એટલે એમની લાઈન સિદ્ધિ જૈન ધર્મના સંસ્કાર હતા ને, હા, પાદરી પાર્ટી ચાલી છે. ઓલા મથાકુટમાં કડમથલમાં ઉતરતા હતા બસ, હૃદયમાં ઘણું લખવાનું છે છતાં લખતી નથી. કેમ કે ગમે તેટલું લખી બોલી છતાં કઈક પામીએ ત્યારે કામ આવે તેવું છે. અમલીકરણ પછી આપણે ચર્ચા કરીએ, ચર્ચાથી પોતે સંતોષ નથી લેતા, પામવું જોઈએ. પામીએ તો કામ, એટલું સાંભળીએ, એટલું વાંચીએ, એટલું ચર્ચા કરીએ, એટલે હું એમ છ મહિનામાં ન મેળવેલું મેળવી લેવું એ જ ભલામણ. ઠીક, એ તો ભલામણ કરે છે મોટા ભાઈને, છ મહિનામાં કઈક અપૂર્વ કરો એમ. અત્યાર સુધી મળ્યું નથી, મેળવી લે મારી તો એવી ભલામણ છે. પત્ર લખતી વખતે આત્મા ઉપાસ રહે છે તેથી બરાબર લખાણું નથી. ઠીક, લખવામાં જીવ નથી, હટ જવું છે, હટ જવું છે, સત્સંગમાં હટ જવું છે. આત્મા મારો ત્યાં સત્સંગમાં છે એમ કે છે. આગળ લખવાનો મારો આત્મા નથી, સત્સંગમાં મારો આત્મા છે. રસ નહીં આવ્યા, રસ નહીં આવ્યા. આત્મા અનંત, તેના ભાવો અનંત, તે પત્રમાં ચિત્રા કેમ જાય? તમે મને પૂછેલા પ્રશ્નો તેના નિર્ણયો મેં કર્યા છે પણ પત્રમાં લખવાનો અવકાશ નથી. આત્મા છે જ, એવા પણ મતો ચાલે છે કે આત્મા જેવું કાંઈ નથી. આત્મા છે જ, એનો મને નિર્ણય છે તે નક્કી માનું. આત્માના અસ્તિત્વમાં મને જરાય શંકા નથી. જો મારામાં કાંઈ નથી, જે છે તે છે, તે જે ત્યાં ને ત્યાં બસ, આગળ બહુ નથી વધી, જે છે તે છે, બાકી કાંઈ નથી, બસ એ પત્ર લખશું. સાલ નાખી છે કાઉન્સમાં, તારીખ નથી નાખી. મન ન થઈ શકે આગળ પાછળ. પછી બીજો જે પત્ર છે એ પણ એમના ભાઈ ઉપરનો છે. તમારો પત્ર મળ્યો વાંચી અતિ આનંદ થયો. મારી પહેલા કાગળની વિચાર શ્રેણી ગોટાળા ભરી હતી તેનું કારણ એ વિશે બહુ અઘરો છે, તેમજ હમણાં હું બહુ વિચાર નથી કરતી, પ્રમાદ આવી જાય છે. એક વાગ્યાથી 3 વાગ્યા સુધી તો ઉપાસ રહે બેસું છું, સાંજે પ્રતિક્રમણ કરવા જાઉં છું ને 8-9 વાગે આવું છું. આવ્યા પછી વાતોમાં તથા વાંચવામાં થોડી રાત જાય છે, બાકીનો દિવસ કામકાજમાં જાય છે. શિથિલપણું ઘણું આવી ગયું છે, પ્રમાદપણું પણ. શ્રીમદ રાજચંદ્ર સાચું જ લખે છે કે એકાંતમાં જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ કુટુંબ રૂપી કાજળની કોટડીમાં થવાનો નથી. પહેલેથી આ અભિપ્રાય ઘરમાં રહેવું એ કાજળની કોટડીમાં રહેવા જોઈએ. કાજળની કોટડીમાં ડાઘ લાગ્યા વિના રે નહીં, એમ કુટુંબ વચ્ચે રે એને દોષ થયા વિના રે નહીં. કેમ કે કુટુંબમાં જુદી જુદી પ્રકૃતિ વાળા હોય બધા. આપણે કરોળિયા ને લોકો મકડી કે કરોળિયા ને મકડી કે છે ને, મકડી કા જાળે એટલે કરોળિયા નો જાળો ગૂંચવાય, અંદર કુટુંબમાં ગૂંચવાય જાય. એકાંતપ્રિયતા પહેલેથી સારી હતી, એકાંતપ્રિય આવે છે ને પાત્રતાના લક્ષણ, એકાંતપ્રિયતા આવે છે. શું આ જગત, હું કોણ છું, તમે કોણ છો, મારા ભાભી એટલે તમારા પત્ની કોણ છે, દેહની વિશે જ આપણને હું પણ રહ્યા કરે છે. આ દેહની એક વાર સ્મશાનમાં રાખ થવાની છે ને આત્મા તો ક્યાંય જતો રહેવાનો છે. પ્રશ્ન ઉઠાવ્યા છે તાત્વિક, આત્મા કોણ છે, હું કોણ, તમે કોણ, પત્ની કોણ, એટલે સગા એટલે કોણ, એમ શરીરને લઈને સંબંધ છે, શરીરને રાખ થવાની છે, સંબંધ બધા એક હારે પૂરા એક સાથે બધા સંબંધ. છતાં પણ દેહ ઉપર મમત્વ ભાવ ક્યાં ઓછો છે? આ પરિસ્થિતિ ચોખ્ખી છે તો પણ દેહનું મમત્વ કઈ ઓછું થતું નથી. આમને આમ આટલા વર્ષો વીતી ગયા અને બાકીના રહેલા વર્ષો વીતતા સી વાર લાગશે? 17મા વર્ષે આ લખે છે, 1987-70માં જન્મ છે ને, 17મા વર્ષ. આમને આમ આટલા 17 વર્ષ તો મોડું થયું એમ કે છે. 17મા વર્ષે શું કે છે, મોડું થઈ ગયું, મોડું સમજતે લેટ, મોડું લેટ. અત્યારે વીતી ગયા, બાકીના વર્ષો આયુષના વીતતા શું વાર લાગશે એમ કે, આમના પ્રમાદમાં તો આયુષ નીકળી જશે. છતાં પણ આ ક્યાં ઉઘડે છે એમ, જો પ્રમાદ ઉડાડવા લખ્યા છે. સત્ય વસ્તુ શું છે તેનું ક્યાં ભાન છે? આમને આમ અનંત કાળ ચાલ્યો ગયો, બાકીના વર્ષો વીતતા શી વાર લાગશે. આમને આમ અનંત કાળ ચાલ્યો ગયો તો આ મનુષ્ય દેહ જતા શી વાર લાગશે. અત્યાર સુધીના અનંત કાળ ગયો ગયો, આ દેહ ને જતા કઈ વાર નહીં લાગે. છતાં પણ આંખ ક્યાં ઉઘડે છે? સત્ય વસ્તુ શું છે તેનું ક્યાં ભાન છે? પોતાનું આત્મા મૂળ સ્વરૂપે, સત્ય વસ્તુ એટલે મૂળ સ્વરૂપે. આ દેહ જે અનિત્ય છે તેને વાલો કરવો છે, શું આશ્ચર્ય. આ દેહ અનિત્ય છે એને વાલો કરવો છે, વાલો કરીશ તો રહેશે કઈ કે નહીં? ધર્મ ધર્મ પોકારવું છે, ધર્મ જોઈએ છે, ધર્મ પ્રાપ્ત કરવો છે, ધર્મ પામવો છે, એમ પોકારીએ છીએ. સંકિત સંકિત પોકારવું છે અને પુરસાદ કઈ કરવો નથી કે બેઠા બેઠા કોઈ સંકિત આપે તો લેવું છે મફતમાં, બેઠા બેઠા એટલે મફતમાં. આ કઈ બરાબર નથી. શું એમ આવ્યું? પુરુષાર્થ પુરુષાર્થ કરવા તૈયાર નથી. અહીંયા કિંમત ચૂકવી એટલે પુરુષાર્થ કરવો. બહુ સારા સિમ્પટમ છે સ્ટાર્ટિંગ ના. આયુષ જાય છે એનો ખેદ છે. આયુષ જાય છે એનો ખેદ છે. પ્રાપ્ત થતું નથી એનો પણ ખેદ છે. અનિત્ય એવું શરીર વાલું છે એ પણ પસંદ પડતું નથી. દેહ ઉપરનો મહત્વ છે એનો નિષેધ છે. દેહના મહત્વનો નિષેધ છે અને ધર્મની ભાવના કે ઈચ્છા છે પણ એને અનુરૂપ પુરુષાર્થ નથી. એનો અર્થ કે મફતમાં લેવું છે એમ તારે છે, એમ કરે છે. વગર પુરુષાર્થે લેવું છે, અપ્રમાણિકપણે લેવું છે એમ લે છે. પોતાને બરાબર ખ્યાલમાં છે પુરુષાર્થ વગર આ ચીજ મળવાની નથી. એને અનુરૂપ યોગ્ય પુરુષાર્થથી જ મળશે, એમને નહીં મળે. એમને આપણે જોઈશી 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 નહીં કામ આવે. એનો અર્થ એમ થાય છે પ્રયોજનની દ્રષ્ટિએ વિચારીએ તો આ પ્રકારના પરિણામો ચાલવા ટેલી કરવાનું રહે છે. ચાલે છે નથી જાણતો પત્રનો વિસ્તાર છે.
અહીં